તારીખ 13/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 243
609-470 12મો પેરેગ્રાફ સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થતાં અંતર્બાહ્ય કેવા પ્રકારે પરિણામ થવા જોઈએ એ વાત ઉપરના 11મા પેરેગ્રાફમાં કરી. હવે એમ કહે છે કે એવું ઓળખાણ થયું હોય પણ તે યોગ નિરંતર રહેતો ન હોય, ક્યારેક ક્યારેક એવો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થતો હોય, દુર્લભ છે અને પૂર્વ પુણ્યના ઉદયને આધીન પણ છે. એટલે સંભવ છે કે નિરંતર એવો યોગ ન રહે, કેમ કે સત્પુરુષનો ઉદય પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રે રહેવાનો હોય છે અને મુમુક્ષુનો ઉદય પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રે રહેવાનો હોય છે. બંનેની એ પ્રકારની સ્થિતિ પ્રારબ્ધ આધીન છે, તેથી તેવો યોગ ન રહેતો હોય એટલે સંયોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. શું કહ્યું, સંક્ષેપમાં ઘણું કહ્યું છે અહીંયા કે સત્પુરુષના પ્રત્યક્ષ યોગની પરિસ્થિતિ ન હોય ત્યારે એ પ્રત્યક્ષ યોગમાં પોતાના પ્રયોજનને લાગુ પડે એવી વાત, પોતાને લાભ નુકસાન થાય એવું જે પ્રયોજન છે એવી જે કોઈ વાત શ્રવણ કરી હોય, એ ઉપદેશ ગ્રહણ કર્યો હોય, પ્રાપ્ત થયો પ્રાપ્ત એવો જે ઉપદેશ એમ લખ્યો છે એટલે એ ઉપદેશ પોતે ગ્રહણ કર્યો હોય તો તે ઉપદેશને પ્રત્યક્ષ સત્પુરુષ બરાબર જાણીને એનો ફરીથી વિચારવો એ વાતને અને વિચારીને તેનું અનુસરણ કરવું, આરાધવો એટલે અમલીકરણ કરવું. બસ પછી સફળતા આપોઆપ છે. વાત તો એટલી છે કે પોતાનો આત્મકલ્યાણકારી ઉપદેશ પોતાને સ્વીકાર્ય થવો જોઈએ, ગ્રહણ થવો જોઈએ, સ્વીકારમાં આવવો જોઈએ અને સ્વીકારેલી વાતનો અમલ કરવો જોઈએ. બસ આટલું જ છે. જો પ્રાપ્ત ઉપદેશને સાર્થક કરવામાં ન આવે અમલ કરીને તો એ ઉપદેશ નિરર્થક જવાનો અથવા કાલે કરીને વિસ્મરણને પ્રાપ્ત થઈ જવાનો. હવે એ ઉપદેશને વિચારવો અને આરાધવો એટલું જ નહીં, પ્રત્યક્ષ મને કહી રહ્યા છે એવી રીતે લેવી વાતને, કે આ વાત પ્રત્યક્ષ સાંભળી હતી અત્યારે પણ એ મને પ્રત્યક્ષ જ કહી રહ્યા છે, એમ ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય લેવો, પ્રત્યક્ષને બરાબર લેવો. પણ ઉપદેશ મળી ગયો છે તેથી પ્રત્યક્ષની જરૂર નથી એમ કદી ન લેવું, એવી ભૂલ કદી ન કરવી. અને ઉપદેશ મળ્યો છે, સાંભળવા મળ્યું છે, સમજવા મળી ગયું છે, માટે હવે પ્રત્યક્ષની જરૂર નથી એમ સંતુષ્ટ થવું નહીં. ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય લેવો, અને પ્રત્યક્ષ નથી એના વિયોગનો ખેદ સાથે સાથે થવો જોઈએ. બે વાત સાથે હોવી જોઈએ કે મને પ્રત્યક્ષ યોગ નથી રહેતો, મારી ભાવના હોવા છતાં. એવા જ કોઈ મેં પૂર્વે પ્રારબ્ધ બાંધ્યા છે, કર્મ બાંધ્યા છે, એની સજા ભોગવવી પડે છે, અને તેથી મારી ભાવના સફળ થતી નથી એનો ખેદ થવો જોઈએ. તે માટે યથાશક્તિ પ્રયત્ન થવો જોઈએ, પ્રયાસ થવો જોઈએ. તેમ છતાં યોગ ન બને તો ઉપદેશને પ્રત્યક્ષ કરાય, પણ પરોક્ષને પ્રત્યક્ષ ન કરાય. ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય કરાય, પણ વ્યક્તિગત રીતે જે પરોક્ષતા છે એને પ્રત્યક્ષ તુલ્ય ગણાય નહીં. આપણને તો ઉપદેશ મળી ગયો છે, પ્રત્યક્ષ જ ઉપદેશ સાંભળેલો છે, હવે કાંઈ વાંધો નહીં. એને પ્રત્યક્ષ યોગથી કયા પ્રકારે આત્મલાભ થાય છે એ સંબંધી અજ્ઞાન વર્તે છે, એ સંબંધીનું અજ્ઞાન વર્તે છે. ભલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ જેને નિમિત્ત નૈમિત્તિક સંબંધની ખબર ન હોય એને ઉપાદાનની ખબર ક્યાંથી હોય? કે એને તો ઉપાદાનની ખબર હોઈ શકે નહીં, નહીંતર એ ભૂલ કરે છે ઘણા જીવો કે આપણને તો પ્રત્યક્ષ ઉપદેશ મળી ગયો છે, હવે કાંઈ વાંધો નથી, ઉપદેશ અનુસાર આપણે કામ કરી લઈએ, હવે પ્રત્યક્ષતાની કાંઈ આવશ્યકતા રહેતી નથી. તો એને નિમિત્તની ખબર નથી અને ઉપાદાનથી કામ કરવા માગે છે. જેને નિમિત્તની ખબર ન હોય અને ઉપાદાનની ખબર હોય એ વિચારવા જેવી વાત પણ રહેતી નથી. અને એ રીતે ઉપદેશને અનુસરે, આરાધે, તો આરાધનાને લીધે જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, એટલે અવશ્ય એને સફળતા મળે છે અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય, વજન દીધું જરા, મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. પછી કરવું પડે એ બીજી વાત થઈ ગઈ, પણ કરવું છે એ વાત નથી. શું આ એક આત્મકલ્યાણ અંગેની સુવિચારણાનું સ્વરૂપ છે. આવો જે નિશ્ચય, આવી જે મુખ્યતા, એ આત્મકલ્યાણ અંગેની સુવિચારણા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સુવિચારણાની ગાથા છે, જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. આવો નિશ્ચય જેણે કર્યો હોય તેને આત્મજ્ઞાન પ્રગટે, નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન પ્રગટે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એક ગાથામાં મુમુક્ષુતાની સુવિચારણાથી લઈને નિર્વાણ પદ સુધીની સંકલના કરીને આખી વાતનો સમાવી દીધી છે. એક ગાથાની રચનામાં રચના કરનારનું સામર્થ્ય કેટલું છે, કૃપાળુદેવનું સામર્થ્ય કેટલું છે, એક ગાથામાં સુવિચારણાથી નિર્વાણ પદ સુધીની સંધિ મારી દીધી છે. જો આવી સુવિચારણા હોય, આવી મુખ્યતા આવી હોય કે હવે શેષ જીવનમાં, બાકી રહેલો આયુષ્યમાં, શેષ જીવન એટલે અત્યાર સુધીમાં ધાવ ધામા જે કર્યા હોય ગયા, અનંતકાળે કરતો આવ્યો હતો અને આ ભાવમાં પણ કંઈક કર્યા, હવે એ મને મારા આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે અને બીજું કાંઈ કરવું નથી, એવો જેણે જે આત્માએ નિશ્ચય કર્યો હોય અને તે જ અર્થે એટલે તે જ હેતુથી આ ત્રણ યોગની ઉદયભય પ્રવૃત્તિ થતી હોય. ત્રણ યોગ એટલે મન, વચન અને કાયા, એ ત્રણ જોડાયેલા પરમાણુ છે આત્માના ક્ષેત્ર સાથે, અને ઉદય પ્રમાણે એની પ્રવૃત્તિ થાય છે. પૂર્વકર્મના ઉદય પ્રમાણે તે થવા દેતા ભલે થાય, મારે હવે એની સાથે સંબંધ નથી. આમ કરવું છે ને તેમ કરવું છે, એ ઘોડા જેના બંધ થયા છે અને કેવળ આત્મકલ્યાણ કરવાની જેની ભાવના છે એને પણ ઉદય બળ અનુસાર મન વચન કાયાની પ્રવૃત્તિ થયા કરશે, તે થવા દેતા. પણ છેવટે ત્રિયોગથી, તે ત્રિયોગથી રહી તેવી સ્થિતિ કરવાને અર્થે, ત્રિયોગની સ્થિતિ ક્યારે થાય, નિર્વાણ પદને પામે ત્યારે. આગળ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ જ રચના કરી છે, એમના વિચારોમાં પણ એ જ વાત વ્યવસ્થિત છે કે સુવિચારણાથી નિર્વાણ પદ સુધીની વાત લેવી છે. તો ત્રિયોગથી રહી તેવી સ્થિતિએ જે નિર્વાણ પદ છે, સિદ્ધ પદ છે, એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા, એ પ્રવૃત્તિ કરવી નથી એટલે ઓછી થઈ જશે, કરવી હોય એને વધી જાય ને ન કરવી હોય એને આપોઆપ ઘટતી જાય, તે સંકોચતા સંકોચતા ક્ષય થઈ જાય એટલે એની પ્રવૃત્તિ કરવી જ ન પડે, એવો ઉપાય જ કર્તવ્ય છે. એ જ ઉપાય કર્તવ્ય છે, એ જ ઉપાય કરવો જોઈએ, એ સિવાય બીજું કાંઈ ખરેખર પોતાને કર્તવ્ય નથી એટલે કરવા યોગ્ય નથી. અને તે ઉપાયમાં એને શું કરવું જોઈએ, ફરીને પછી પેલી વાત લીધી, દસમા પેરેગ્રાફમાં જે વાત લીધી હતી એમાં એ વાતને ફરીને લે છે કે તે ઉપાયમાં મિથ્યા આગ્રહનો ત્યાગ, પહેલા કરી રાખેલા મિથ્યા અભિપ્રાયો, એ અભિપ્રાય અનુસારનું વજન, એ બધું છોડી દેવું. પહેલા અનેક પ્રકારના ધર્મ સાધનો ઉપર વજન હતું, ચારિત્ર મોહ મંદ કશાયની મંદતામાં રોકાતા હતા કે શાસ્ત્ર સ્વાધ્યાય કરીને પણ કશાયની મંદતામાં રોકાતા હતા. હવે કશાયની મંદતા નથી કરવી, પણ સમ્યક પ્રકારે કશાયનો અભાવ કરવો છે અને યથાક્રમે જે રીતે થાય તે રીતે કરવો છે. એટલે પૂર્વે ગ્રહેલા બધા પ્રકારના મિથ્યા ભાવો આગ્રહો તેનો ત્યાગ, આપણે સ્વાધ્યાયમાં તો થોડો વિસ્તાર લઈ લીધો છે એનો, સ્વચ્છંદપણાનો ત્યાગ, મારી મનમાની રીતે મારે ધર્મ સાધન કરવું નથી પણ જ્ઞાનીની આજ્ઞામાં રહીને કરવું છે, એવો સ્વછંદપણાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, શિથિલપણાનો ત્યાગ, ઉત્સાહિત વીર્યથી કામ કરવું છે, મારા આત્મકલ્યાણના કાર્યમાં કાંઈ ઢીલાપણું ને શિથિલતા આવવા દેવી નથી, કોઈ પણ બહાને અને કોઈ પણ નિમિત્તે, અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એટલે એમાં મુમુક્ષુની ભૂમિકામાં નિરસપણું, ઇન્દ્રિય વિષયોમાં નિરસપણું એ મુખ્ય છે. એ ઉપાયમાં એ ચાર વાત મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, સત્સંગ હોય ત્યારે એ ચાર વાતનું અમલીકરણ થઈ જવું જોઈએ. આરાધવો એટલે શું? અમલીકરણ હોવું જોઈએ. સમજાઈ ગયું એટલે બસ એમ નહીં, એનું અમલીકરણ કર્યા જ કરવું. અને સત્સંગના પરોક્ષપણામાં, સત્સંગ ન મળે ત્યારે તો અવશ્ય અવશ્ય આરાધન કર્યા જ કરવા, ત્યારે તો વિશેષપણે. કેમ? કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કાંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. શું કહે છે કે એ સાધન કરતાં પણ એમાં ખામી આવતી હોય, મિથ્યા આગ્રહ છોડતા હજી ખામી હોય, એમાં હજી પણ ક્યાંક ક્યાંક વજન જાતું હોય, એમ કહે છે. શું? પૂર્વે ગ્રહેલા પ્રકારોમાં એમ જ્યાં જ્યાં હજી પણ ક્યાંક સ્વચ્છંદ થઈ જતો હોય, કેટલાક નિર્ણયો પોતાની મેળે લઈ લેવાતા હોય. શું? ક્યાંક પૂછે ને ક્યાંક ન પૂછે, ક્યાંક પૂછે ને ક્યાંક ન પૂછે. એ સત્સંગમાં તો એ નીકળી જાય, નીકળી શકે. શું? કેમકે ત્યાં તો એની ચર્ચા થશે. જો ભાઈજી આમાં ગડબડ છે, આ જગ્યાએ ગડબડ છે, આ જગ્યાએ ગડબડ છે, તો ત્યાં તો એ પરિસ્થિતિ છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એ પોતાનું આત્મબળ જ સાધન છે. ત્યાં પોતાના સિવાય બીજું કાંઈ કાર્યકારી નહીં થાય, માટે સત્સંગ ન હોય ત્યારે વિશેષ જાગૃતિમાં રહેવું, એમ કહે છે. આત્મબળ એટલે ભાવનાનું બળ. અહીંયા આત્મબળ એટલે ભાવનાનું બળ. આત્મદશા નથી પ્રગટ કરી એટલે આત્માની શક્તિ પ્રગટ નથી થઈ, પણ ભાવનાનું બળ હોય તો જાગૃતિ વિશેષ રહે. તે જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં. કેવો બોધ? સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે બોધ, એને પોતાની ભાવના અનુસરે નહીં અને તેને આચરે એટલે અમલીકરણ કરે નહીં, આચરવામાં થતા પ્રમાદને એટલે શિથિલતાને છોડે નહીં, તો કોઈ દિવસ પણ જીવનું કલ્યાણ થાય નહીં. ચોખ્ખે ચોખ્ખી વાત કરી દીધી છે. પ્રાપ્ત બોધને જો અનુસરવામાં ન આવે, એનું અમલીકરણ કરવામાં ન આવે, અમલીકરણ કરવામાં શિથિલતા રહે, કોઈ દિવસ કલ્યાણ નહીં થવાનું, આયુષ નીકળી જવાનું, એમને વર્ષો નીકળી જવાના, સમય નીકળી જવાનો, અને પોતે મોક્ષ માર્ગથી વંચિત રહી જશે. સંક્ષેપમાં લખાયેલા આ વાક્યો સરવાળો મારે છે. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો, કેવા વાક્યો છે આ? જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા છે. જ્ઞાનીનો જે માર્ગ છે, જ્ઞાનીએ કહેલો, જ્ઞાનીએ પ્રરૂપેલો જે માર્ગ છે, એનો આશ્રય કેવી રીતે કરવો, એનું અવલંબન કેવી રીતે લેવું, એનો ઉપદેશ આ વાક્યોમાં રહેલો છે. તે મુમુક્ષુ જીવે પોતાના વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. મુમુક્ષુ જીવે તેનું પરિણમન કરવું, પાછી જવું એમ નહીં. આ વાક્યો અનુને અનુસરીને પરિણમન કરવું, જે અમે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે લેખા છે. અમે મુમુક્ષુજી માટે પણ લેખમ છે અને અમારા માટે પણ અમે આમ જ વાત લઈએ છીએ, બીજી રીતે વાત લેતા નથી. સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ છે, કેમ કે ચોથા ગુણ સ્થાને ગ્રહસ્થ દશામાં જ્ઞાની પણ ઉપદેશક થઈને પ્રવર્તતા નથી. એટલે એમને 807 પત્રમાં એ વાત કરી છે કે અમે કોઈને વ્રત પચકાણ નિયમ આપતા નથી, તમારે આમ કરવું તેમ કરવું એવો આદેશ કરતા નથી, ઉપદેશ કરતા નથી. પણ જે કોઈ જિજ્ઞાસુ જીવો છે એને મોક્ષ માર્ગ કઈ રીતે પ્રાપ્ત થાય તેનું આંગળી ચીંધીને માર્ગદર્શન આપીએ છીએ. એ પણ કોને? જેને તરસ લાગી છે એને પાણી પાઈએ છીએ. ન તરસ લાગે એને તરસ લાગે એવી કોઈ બે વાત મૂકી દઈએ છીએ. આથી વધારે અમને કાંઈ લેવા દેવા નથી. એવી રીતે પોતે બહુ જ સાવધાનીથી અને વિચિક્ષણતાથી પ્રવર્ત્યા છે. સુભાગભાઈને અંબાલાલભાઈને બે ચાર સમીપવાસી મુમુક્ષુએ જરા જોરથી દબાણ કરીને વાત કરેલી કે આપ તો મહાસમર્થ પુરુષ છો, શાસન પ્રભાવનાનું કાર્ય હાથમાં લ્યો, તો એવી શક્તિ આપનામાં છે, એવી વિશેષ શક્તિ આપનામાં છે, તો ઘણા જીવોનું આત્મકલ્યાણ થઈ જાય. ના પાડે છે એ વાતને અમે બહુ વિચારી છે. એ વાત અમે નથી વિચારી અને હા ના કરીએ છીએ એમ નથી, પણ એ વાતને અમે બહુ વિચારી છે અને ત્યાર પછી એવા નિર્ણય ઉપર અમે આવ્યા છીએ કે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ કરીને મુનિદશા સુધી ન પહોંચીએ ત્યાં સુધી ઉપદેશકના સ્થાને રહીને ઉપદેશ કરવો નહીં. કેમ કે ધર્મસ્થાપનાનું માન મોટું છે, ધર્મસ્થાપનાનું માન મોટું છે અને એક જોખમ વાળી પરિસ્થિતિ છે. બહુભાગ જેવો માને ચડી જાય છે, માનમાં ચડી જાય છે. આમ પાછા સંસારના કાર્યોમાં પાકું કાળજું એટલે શું કે લોકો લખપતિ હોય ને કરોડપતિ કે હોય પછી 50 લાખ, લોકો ભાઈ તમે તો કરોડપતિ માણસ છો, ખબર ન હોય કે ચોપડામાં જમે કોના કેટલા છે એ તો ખબર હોય નહીં. વહીવટ કરોડોનો જરૂર હોય પણ મૂડી ન હોય. પછી કરોડપતિ કરીને ચડાવી દે એમ ચડે નહીં પાછા, ક્યાં ફંડ ફાળવા લખાવવાનો હોય ત્યાં. તમે કરોડપતિ છો, 2-5 લાખ લખાવો તો એમાં કાંઈ તમને વાંધો આવશે નહીં. ઓલો સમજે કે આપણી પાસે 25 લાખ છે, એમાં 5 લાખ ક્યાંથી લખાવવા, આપણે તો ગાડી અટકી પડે એમ છે. ત્યાં તો બરાબર કાળજું સાબુત રાખે અને અહીંયા કોઈ માન આપે એટલે સીધી પતંગ આકાશમાં ચડવા માંડે, ચકલી ફૂલે કે ચડી જાય. ચકલીનું ફૂલેકું કેવું લાગે એના જેવી છે માટે. એટલે કૃપાળુદેવ બહુ વિચિક્ષણ પુરુષ હતા, ને 807 પત્રમાં એમણે કેવા મનોમંથનથી એ વાતમાં નિર્ણય લીધેલો, કેટલા પડખેથી વિચાર કરીને નિર્ણય લીધેલો એનું સ્પષ્ટ આલેખન કર્યું છે. અને એ યથાયોગ્ય છે. અહીંયા 609 પત્ર છે એ સમાપ્ત થાય છે. ત્યાર પછી આ 69મો પત્ર લઈએ. બે સ્વાધ્યાય છે, પૂરો તો નહીં થાય. મારા અંગમાં એટલો વૈરાગ્ય છે કે ઘણા જીવોને ત્યાગ કરવાનો ભાવ થઈ આવે, પણ અત્યારે નહીં. અમે પોતે સર્વસંગ પરિત્યાગ કરીએ તેવી વાત ઉપદેશને બહુ એવી વાત લીધી છે. 537 પત્રમાં છેલ્લો પેરેગ્રાફ છે અને પ્રયોજનભૂત છે. જરા વજન દઈને વાત કરી છે, ભાર દઈને વાત કરી છે. શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. ભગવાને જે ઉપદેશ કર્યો છે અને જે ઉપદેશ મુમુક્ષુને ઘણો પ્રયોજનભૂત છે એની વાત કરવી છે. અહીંયા શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશામુંડ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. પણ જીવ પોતે જ મૂંઢતા ધારણ કરે એટલે પોતાના આત્મકલ્યાણમાં સાવધાન થાય નહીં. તીર્થંકર દેવ જેવા તીર્થંકર દેવ એને ચેતવે કે દીવો લઈને કૂવામાં પડીશ નહીં, અને છતાં પણ જીવ પોતે આત્મકલ્યાણના વિષયમાં મૂંઢતા ધારણ કરે એટલે પોતાના કલ્યાણને ન સમજે શું, તો એમાં તીર્થંકર દેવનો ઉપાય પણ પ્રવર્તી શકે નહીં. કોઈ એના માટે કોઈ ઉપાય નથી. શું કહે છે તીર્થંકર દેવે, નીચે કહેવું છે કે ફરી ફરી તીર્થંકર દેવે આ વાત એક વાર કહીને મૂકી દીધી નથી, એમ કે છે. ફરી ફરીને કરી છે, ફરી ફરીને ઠોકી ઠોકીને કહ્યું છે. શું કેવા શબ્દો વાપર્યા છે, કેટલું વજન દીધું છે. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. સહજ મોક્ષ માર્ગ નથી, સહજ મોક્ષ છે એમ કે છે. જીવની સમજણ ઉપર બધો આધાર છે. એ સમજણનો પ્રસંગ એટલે સત્સંગ. સમજે, સત્સંગ પ્રસંગે સમજે તો સહજ મોક્ષ છે. અને જો પોતે પોતાના આત્મકલ્યાણને સમજે નહીં તો અનંત ઉપાય પણ નથી. શું કહ્યું, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. અને એવા સમજણ કર્યા વિનાના ઉપાય અનંત વાર કર્યા અનંત કાળમાં. એમ નિયમ સંયમ આપ કયો, હવે સાધન બાર અનંત કયો. અને એ સમજવું પણ કાંઈ વિકટ નથી. જે તીર્થંકર દેવ સમજાવવા માગે છે એ વાત સમજવી કાંઈ કઠણ નથી, વિકટ નથી, મુશ્કેલીવાળી નથી. કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપ્ય કે ન જણાવે તેથી સમજવી ન બને. ક્યાં વાત મુખ્ય વાત લીધી છે કે જીવનું જે મૂળ સ્વરૂપ છે એ જ સમજવું છે, કે જે સ્વરૂપ જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત. એ સ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપથી અજાણ્યો રહેવાથી અનંત દુઃખને ભોગવ્યા છે, અનંત દુઃખને પ્રાપ્ત થયો છે. એ સ્વરૂપ જ સમજવું છે, કોઈ લાંબી મોટી વાત નથી આની અંદર. ભલે સ્વરૂપ સમજાવવા અર્થે હજારો ગમે શાસ્ત્રો લખાયા હોય તો પણ વાત તો એ બધા શાસ્ત્રોમાં એક સ્વરૂપ સમજવા માટેની છે. સમજવું એમાં કોઈ કઠણ વાત નથી, કેમ કે પોતાનું જે સહજ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે એ જ સમજવું છે. અને એ કઈ બીજાના સ્વરૂપની વાત નથી કે કોઈ છુપાવે ને ન બતાવે, પોતાના સ્વરૂપની વાત છે. તેથી ન સમજાય એવું ન બને, ન સમજવી એવું ન બને, કેમ કે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે. જુઓ, વાતને સરળ અને સુગમ કરે છે, નહીતર અનંત કાળમાં જે કઈ રહી ગયું છે એ આજ રહી ગયું છે. વ્રત કર્યા, તપ કર્યા, સંયમ પાયા, શાસ્ત્ર વાંચ્યા, દીક્ષા ધારણ કરીને વનવાસમાં પણ રહ્યો, તપશ્ચર્યાઓ કરી, પણ એક પોતાનું સ્વરૂપ સમજ્યો નહીં. એ ઇતિહાસ પોતાનો જ છે, બીજા કોઈની વાત નથી, વાત પોતાની છે. પણ જે કરવા યોગ્ય છે એ કર્યું નહીં, જે પોતાનું સ્વરૂપ સમજવું છે એ ન સમજ્યો. અને એ ન સમજાય એવું નથી એમ કે છે, સમજાય એવું છે. પોતે સમજીને કહે છે, પોતે સમજીને કહે છે કે આ સમજાયું છે. તને તારાથી ગુપ્ત રહેવું કેવી રીતે બને એમ કે છે. જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય એમ કે છે, કે ક્યાંય જઈ શકે એમ છે જ નહીં. વાત એવી છે કે તને તારું સ્વરૂપ સમજવાની ખરી દરકાર લાગવી જોઈએ, બસ આટલી વાત છે. પાયાની વાત છે એ આટલી છે કે તને ખરી ભાવના, ખરી ભાવના પૂર્વકની દરકાર ઉત્પન્ન થવી જોઈએ. પછી સહેલું છે, એ 211 પત્રમાં લીધું છે કૃપાળુ દેવે. તે સતત છે, કઈ દૂર નથી, પણ દૂર લાગે છે પોતાના વિપરીત પરિણામોના અનુભવથી અને સંસારની રૂચિને લીધે દૂર લાગે છે. પણ સત સતત છે, સરળ છે, સુગમ છે. સત છે તે સતત છે એટલે હયાત છે, બહુ સરળ છે સ્વભાવથી, જે આત્મા સરળ છે એનો એક ગુણ છે. સુગમ છે, ગમ પડે એવું સહેલાઈથી ગમ પડે એવું છે, કેમ કે ચતુરાંગુલ એ દ્રગશે મિલે, દૂર નથી. સુગમ છે, જ્ઞાન લક્ષણ પ્રગટ છે. ક્યારે અપ્રગટ છે? કોઈ કાળે અપ્રગટ, કાળે અપ્રગટ નથી, સર્વ કાળે પ્રગટ છે. તારે જ્યારે પણ તારું સ્વરૂપ સમજવું હોય ત્યારે લક્ષણને સાધન બનાવવું હોય તો સાધન તૈયાર છે એમ કે છે. સાધન ગોતવા જવું પડે એવું નથી. સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, ક્ષેત્ર સાથે એને સંબંધ નથી. મહાવીરે ક્ષેત્રમાં સમૂહ શરણ હોય તો પ્રાપ્ત થાય, સામે ભગવાન અર્જુન બિરાજતા હોય તીર્થંકર દેવ તો પ્રાપ્ત થાય એવું કાંઈ નથી. ભરત ક્ષેત્ર હોય તો પ્રાપ્ત ન થાય, પંચમ કાળ હોય તો પ્રાપ્ત ન થાય ને ચોથો કાળ હોય તો પ્રાપ્ત થાય એવું કાંઈ નથી. વળી ફલાણા ક્ષેત્ર તીર્થક્ષેત્રમાં જઈ તો પ્રાપ્ત થાય ને મુંબઈમાં પ્રાપ્ત ન થાય એવું પણ નથી. આપણે ત્યાં એમ કહેતા સોનગઢ જઈને બેસીએ તો પ્રાપ્ત થાય ને નહીતર ન થાય એવું કાંઈ નથી. સર્વત્ર તેની પ્રાપ્તિ છે એમ કે છે. કોઈ પણ ક્ષેત્ર સાથે સ્વરૂપના અનુભવને કોઈ પ્રતિબંધ નથી. ત્રણ લોકમાં, દેવલોક, મધ્યલોક અને અધોલોક, સર્વત્ર એની પ્રાપ્તિ છે. હાથમી નારકીને નારકીને પ્રાપ્ત થાય છે, સર્વત્ર પ્રાપ્ત થાય ને. જો સાતમી નારકીના જીવને પ્રાપ્ત થતું હોય તો સરળ હોય તો જ પ્રાપ્ત થાય ને. તો અહીંયા કેમ પ્રાપ્ત થતું નથી કે એ અસરળાય તારે છે. સત તો સરળ છે પણ અસરળાય તારી પર્યાયમાં ઊભી છે. એ સવળી થઈ સરળ થઈને તારા સ્વરૂપને ગ્રહણ કરતી નથી. પ્રગટ લક્ષણે ભાન, સ્વરૂપનું ભાન, આત્મજ્ઞાન કેવી રીતે પ્રગટ લક્ષણે ભાન. લક્ષણ પ્રગટ છે સદાય નિરંતર. ત્યારે સામે સાત નંબરના પત્રમાં સામે પાને 266 એક મહત્વની વાત આ જ સંદર્ભમાં કરી છે કે સત સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સંત સત જોઈએ, નહીતર અનંતકાળે પણ તેની પ્રાપ્તિ ન થાય એવું પણ છે. ઠીક, એ વાત નાખી છે, પણ કહીને શરત નાખે છે. એમ કે છે કે તે સમજવી ન બને પોતાથી ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, અને છતાં અનંતકાળથી પ્રાપ્ત નથી થયું, અને આ જીવ સંસારમાં હજી પરિભ્રમણને જન્મ મરણ કરી રહ્યો છે એટલે ભટકી રહ્યો છે, એ પણ એક હકીકત તો છે, એ પણ એક હકીકત છે. તો કે એ હકીકત કેમ બની? શું આ જીવે અસરળાઈ કરી? અસરળાઈ એટલે ઊંધાઈ, કે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, સ્વપ્નમાં જોવે. વાસ્તવિકપણે કોઈ પણ મરનાર પોતાનું મૃત્યુ જોઈ શકે છે કે નહીં? કે હવે હું મરી ગયો, હવે મારા શરીરની અંતિમ ક્રિયા આ પ્રમાણે બધા કરવા લાગ્યા, એ સ્વપ્નમાં દેખાય. એમ કોકને જોવે એમ સ્વપ્નમાં પોતે પોતાનું જોવે એ ભ્રાંતિ છે, કેમ કે એવું તો વાસ્તવિકપણે શક્ય નથી. છતાં સ્વપ્નમાં જે કોઈ જીવ જુએ છે એ દ્રષ્ટાંત છે. તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે, એ અજ્ઞાન દશા છે એ સ્વપ્ના જેવી છે. કેવા સ્વપ્ના જેવી છે? કે જુઓ હું માણસ થયો, હું અત્યારે ફલાણો માણસ છું, આટલું મારું કુટુંબ છે, એમાં હું મુખ્ય છું, પણ મારું પૂરેપૂરું હાલતું નથી, કોઈનું ન હાલે. પુણ્ય પ્રમાણે આટલી આધી વ્યાધિ ની ઉપાધિ છે મારે, એના આત્માને કઈ લેવા કે દેવા? હે, એ બધું સપનું છે, સાચું નથી એમ કે છે. આત્માને જ્ઞાન દશાએ કરીને જોવે તો એ બધું સપનું છે. કેમ કે આત્મામાં એવું કઈ થયું નથી. આત્મા આત્મા છે એ સાચું છે, બાકી બધું જૂઠું છે. જેમ કે આયુષ પૂરું થશે ત્યારે એ પેલા હું બીક લાગશે, એ હું મરી જઈશ, એ હું મરી ગયો, મર્યા પેલા તો મરી ગયો થઈ જાય થવા માંડે. પણ જો તું ક્યારે મર્યો હોત તો અત્યારે હોત ક્યાંથી? માટે તું ક્યારે મર્યો નથી, તું હૈયાત છો. એ વાતની સાબિતી છે કે તારું મરણ કદી થયું નથી. પણ સ્વપ્નમાં જેમ પોતાનું મૃત્યુ જુએ છે, એમ અહીંયા જાગતા પોતાનું મૃત્યુ જુએ છે. જ્ઞાની એને સ્વપ્ન દશા કહે છે. કેમ કે જ્ઞાન દશા થાય ત્યારે પોતાનું મૃત્યુ કોઈને દેખાતું નથી. જ્ઞાન દશામાં તો પોતે શાશ્વત અજર અમર છે એવું ભાન વર્તે છે. દેહનો સંયોગ અને દેહનો વિયોગ એ માત્ર વસ્ત્ર બદલવા જેવી વાત લાગે છે. જ્ઞાની આત્માને શરીરનો સંયોગ તે જન્મ અને શરીરનો વિયોગ તે મૃત્યુ એમ લોકો કહે છે. એ સ્વપ્ન જેવું લાગે છે. કેવું લાગે? સ્વપ્ન જેવું લાગે છે. કેમ કે હું તો આ ઊભો, હું તો જાગતો જીવ આ ઊભો છું, મારામાં શરીર આવ્યું નથી ને શરીર ગયું નથી. જુઓ, એવા પોતાના મૂળ સ્વરૂપના ભાનમાં આવે છે ત્યારે જીવને પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ પોતાનું દેખાતું નથી. ત્યારે સ્વપ્ન દશામાં શું થાય છે કે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્ય વિશે સ્વપણે માને છે. આ શરીર મારું, આ કુટુંબ મારું, આ મકાન મારું, આ સંયોગો બધા મારા. એ સ્વપ્ન દશારૂપ યોગે પોતાના જોવે છે. એ સ્વપ્ન પૂરું થશે ત્યારે કોઈ એના રહેવાના નથી. કોઈ જીવને એવું બને છે કુટુંબનું મમત્વ ઘણું રહી જાય, ઘર કુટુંબનું મમત્વ ઘણું રહી જાય, એટલે જાય તીર્ય જ ગતિમાં. મમતા રહીએ એને તીર્ય જ ગતિ છે. જેને સંયોગની મમતા હોય એની ગતિ શું થાય? તીર્ય જ ગતિ થાય. એટલે કૂતરો મીંદડો થઈને પાછો એ ઘરમાં આવે, કાં ઉંદરડો થઈને આવે. ઘરવાળા શું કરે? લાકડી લઈને કાઢે. બધા તારા હતા, તારા હતા અને એની મીઠાશને લીધી હતી, હવે ખા લાકડી. એમાં વરો હોય 50-100 માણસનો દૂધપાક ઘરમાં બનાવ્યો હોય ને મીંદડું થઈને આવે, એને એમ થાય ખવથી પહેલા હું ચાખી લઉં, ચાખવા દે. ધ્યાન રાખજો, આ મીંદડું ફરે છે બોટી જાય નહીં એમ કે. પણ એ તારો દાદો છે એનું શું? તો કઈ વાતમાં કઈ માલ નથી. પર્યાય ફરી ગઈ, સ્વપ્ન બદલાઈ ગયું, એને દાદા તરીકે કઈ માન્ય કરવામાં આવે? અરે માણસ થઈને આવે ને એમ કે હું તારો દાદો છું તોય કાઢી મૂકે. આ તો હજુ 3 ઇંચ થઈને આવ્યો છે. પણ માણસ થાય, જો મરીને માણસ મરીને માણસ પણ થાય, સરળ પરિણામી હોય તો, એવો કોઈ સરળ પરિણામી જીવ હોય તો માણસ મરીને માણસ થાય, પણ એના ઘરમાં એને આવવા દે, વાતમાં કાંઈ માલ નથી, તો વાત રાત ગઈ ને વાત ગઈ, એ બધું પૂરું થઈ ગયું હતું, હવે કાંઈ એમાં હક હિસ્સો તમારો લાગે નહીં, આમ છે. શું કહે છે કે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે. સંસાર ક્યાંય સંયોગમાં નથી, કુટુંબમાં નથી, મકાનમાં નથી, આબરુ કીર્તિમાં નથી, સમાજમાં નથી, પણ પોતાની ઊંધી માન્યતામાં સંસાર છે. સરળતાના હિસાબે મળે, એમાં મનુષ્ય ભાવનું કારણ સરળ પરિણામ. પુણ્ય થી તો વિશેષ પુણ્ય થાય તો દેવલોકમાં જાય, પણ મનુષ્ય થવા માટે તો પરિણામ સરળ જોઈએ. શાસ્ત્રમાં તત્વાર સૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ એ સૂત્ર બાંધ્યું છે. ચારે ગતિના કારણરૂપ પરિણામોમાં, મનુષ્ય ગતિના કારણરૂપ પરિણામમાં સરળતા લીધી છે. શું કહે છે, એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરક આદિ ગતિનો હેતુ તે જ છે. ઠીક, એ સંયોગમાં મારાપણું કરીને ક્યાંક જવાનો, નરકમાં ચાલ્યો જશે. નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, એને લઈને જન્મ મરણ થવાના, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ એનો દેહ છે, એ માન્યતા એ જ એનો દેહ છે, એટલે નવા દેહ ધારણ કરવાનું કારણ છે, અને દેહના વિકાર એટલે રોગ થવાનું કારણ પણ તે જ છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ અને તે જ મિત્રાદિ ભાવ કલ્પનાનો હેતુ છે. ભાવની કલ્પના કરે છે, શું કરે છે, આ મારો પિતા છે, આ મારો પુત્ર છે, આ મારો મિત્ર ને શત્રુ છે, વગેરે વગેરે જેટલા સંબંધો છે એ વાસ્તવિક નથી પણ કાલ્પનિક છે. કેવા છે? સાવ કાલ્પનિક છે. અને તેની નિવૃત્તિ થઈ એટલે કલ્પનાનો નાશ થયો, ત્યાં સહજ મોક્ષ છે. એ કલ્પના છૂટી ગઈ એટલે મુક્ત ભાવમાં આવશે, કેમ કે બંધ તો એને લઈને, બંધન તો એને લઈને હતું, બંધન તો એને લઈને હતું, એ છૂટ્યું ત્યાં મોક્ષ. ભાવમાં બંધન છૂટ્યું ત્યાં ભાવે મોક્ષ થઈ ગયો. એટલે પોતાનું જે સ્વરૂપ છે એ બંધ મોક્ષથી રહિત છે એવું ભાન થતાં મુક્ત સ્વરૂપની મસ્તીમાં આવે છે. નાની છે એ મુક્ત ભાવની મસ્તીમાં આવે છે, એનો મુક્ત ભાવ છે, ક્યાંય એને રોકાવાનું કોઈ કારણ નથી. કેમ કે કોઈ સંબંધોમાં એને ખરેખર એ સંબંધો લાગતા નથી, એ સંબંધો ખરેખર છે એમ લાગતા નથી, અનુભવ કરતા નથી. તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે એટલે એવી માન્યતા નાશ કરાવવા માટે સત્સંગ અને સત્પુરુષાદિ સાધન કયા છે? સત્સંગ કરવા માટે અને સત્પુરુષના સાનિધ્યમનું જે સાધન છે એ આ કલ્પનાનો નાશ કરવા માટે છે. બીજા દ્રષ્ટિકોણથી આનું તારણ કાઢીએ, તાત્પર્ય કાઢીએ, તારણ એટલે એનું તાત્પર્ય કાઢીએ, તો જે સત્પુરુષ છે, સત્સંગ છે, એ એવો હોય છે, યથાર્થ હોય છે, કે તે પોતાપણું મટાડે. જ્યાં જ્યાં આ જીવે સ્વરૂપને છોડીને પોતાપણું કર્યું છે, એ પોતાપણું મટાડવા માટે, એનો નાશ કરવા માટે ઉપાય બતાવે અને નાશ કરવાનો ઉપદેશ કરે, કહે. શું બીજા એ નહીં કહે, કેમ કે દર્શનમોહને લઈને પોતાપણું છે, દર્શનમોહ મટાડવાની વાત કરશે. એ જ જ્ઞાનીનો માર્ગ છે અને એ જ જિનેન્દ્રદેવનો માર્ગ છે. બે માર્ગ બે નથી, જે જિનમાર્ગ છે એ જ જ્ઞાનીનો માર્ગ છે, અને જ્ઞાનીનો માર્ગ દર્શનમોહ મટાડે છે. એટલે તે તારા સ્વરૂપને છોડીને ક્યાંય પોતાપણું કર્યું હોય, મૂકી દે, એ કલ્પના છે, એ વાત કરશે સત્સંગ અને જ્ઞાની, એ વાત કરશે. હે, બધું મટી જાય તારું, બધા સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પણ એ સાધન, એ જે સાધન છે, એ સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે, એટલે પ્રાપ્ત થાય. એ સાધન ક્યારે પ્રાપ્ત થાય? કે પોતે પુરુષાર્થ કરે ત્યારે, અથવા પુરુષાર્થ કરવાની શક્તિ છે એ શક્તિને ગોપવે નહીં, ગોપવે નહીં એટલે છુપાવે નહીં. હું શું કરું, હું તો નબળો છું, હું તો આવો છું, એમ નહીં. દર્શનમોહનો નાશ કરી શકે એવો તું જીવ છો, અને તારું આત્મકલ્યાણ કરવા તૈયાર થા તો તારી અનંત શક્તિઓ અંદરથી તને મદદ કરે એવી છે, પછી તને શું વાંધો છે? વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે, બહુ ટૂંકી વાત કરી દીધી છે, કે સ્વરૂપને છોડીને ક્યાંય મારાપણું કરવાનું મૂકી દેતો, આકરું લાગે તો એ મૂકી દે, ને વગેરે આકરું લાગે તો એ મૂકી દે, એ ભયંકર દુર્ગતિનું, નરકાદિ ગતિનું કારણ છે. માત્ર ભયના આધારે મૂકવાની વાત નથી, કેવળ ભયના આધારે મૂકવાની વાત નથી, પણ તારું સ્વરૂપ જ એવું છે, અને એ સમજીને તું સમજણપૂર્વક એને મૂકી દે. એટલો જ જો જીવમાં સંક્ષેપ પરિણામ પામે, એટલે એનું ફળ આવે, રિઝલ્ટ આવે, તો તે જીવ સર્વ વ્રત કરી ચૂક્યો, કરી છૂટ્યો, યમ નિયમ પણ કરી છૂટ્યો, જપ પણ કરી છૂટ્યો, યાત્રા પણ કરી છૂટ્યો, ભક્તિ પણ કરી છૂટ્યો, અને શાસ્ત્ર જ્ઞાન પણ કરી છૂટ્યો. જાઓ, અંદરમાં આટલું કામ કરે તો એને બધા સાધન કરી છૂટ્યો, અને નહીતર ભાવ સાધન બાર અનંત કયો તદપિ કછુ હાથ હજુ ન પડ્યો, એ દશા છે. સંક્ષેપમાં સિદ્ધિ ચોંટ મારે એવી વાત કરી છે. રોજ એ વિચારવું, ઘરમાં બેસીને જે ઘરના પરિવારના સભ્યોમાં મારાપણું થાય, જે ઘરમાં મારાપણું થાય, જે કોઈ સંયોગમાં મારાપણું થાય, સામે રાખીને જો તું છો ત્યાં, તું ક્યાં છો, આ કેમ કલ્પના કરે છો તારી હયાતી ત્યાં નથી, બધાય છૂટા સ્વતંત્ર છે, બધાય છૂટા છે ને સ્વતંત્ર છે, તું મારાપણું કરીને કાં અધોગતિમાં જવાનું કારણ બનાવ ઉત્પન્ન કરે છો? મૂકી દે, મૂકી દે, મૂકી દે. આ વાત તો રોજ પ્રયોગ કરવો, કામે લાગવું, રોજ કામે, જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી પાછળ પડી જવું. લાગી જવું પાછળ, તો એ બધું કરી છૂટ્યો એમાં કોઈ સંશય નથી, એમાં શંકા રાખવાનું કોઈ સ્થાન નથી. આટલો જ સંક્ષેપમાં કરવાનો છે, તો જ સ્વરૂપમાં પોતાપણું થાય, એટલે પોતાપણે પોતાનું સ્વરૂપ સમજાય, અનુભવાય. જ્યાં સુધી પરમા પોતાપણું હોય ત્યાં સુધી સ્વરૂપમાં પોતાપણું કરવું હોય તો પણ એ સાંભળેલું એને કામમાં આવે નહીં, નિરર્થક જાય સાંભળેલું. ખોટી જગ્યાએ પથારો પાથરીને પીડ્યો છે, ડેરા તંબુ નાખીને પડાવ નાખ્યો છે. હે, હંકેલો એકવાર કરવો પડશે, એમને સ્વરૂપમાં નહીં આવી શકે. તો ત્યાં પણ રહેવું છે ને સ્વરૂપમાં પણ આવવું છે, એમ બે વાત બનવાની નથી, કોઈ દી નહીં બને. તને કદાચ કઠણ પડે તો પણ કર્યા વિના છૂટકો નથી. આજે કર, કાલે કર, આ ભવે કર કે લાખ કરોડ ભવે કર, આ કરે છૂટકો છે એમ સમજવાનું. એ જ વિનંતી આત્મ સ્વરૂપના પ્રણામ એમ કરીને આ પત્ર પણ અહીંયા સમાપ્ત થાય છે. કાલે કોઈ બીજો પત્ર લઈશું. મોક્ષ માર્ગ તો એના પેટામાં આવી ગયો. જો મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે, જો ફળ મળી જતું હોય તો માર્ગ તો પહેલા મળી જવાનો એમ.